શ્રી ગણેશને નમું છું. કર્મનો પ્રકાશ કરનાર, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરનાર, ધર્મનું પાલન કરનાર, જગતના નાથક, જગતના નાયક કે સદ્ગુરુ તમને નમું છું. તમે વેદના મૂળ છો, વર્ણાશ્રમની મર્યાદાના આધારભૂત છો, શબ્દ સૃષ્ટિના સૂર્ય છો અને વેદના તાત્પર્યના પ્રકાશક છો. તમે જ એક તથા અનેક છો, વ્યાપ્ય અને વ્યાપક છો, વિધિ અને વિધાન છો, વાચાર અને મૌન છો. હે ગુરુરાય, તમે જ એક જનાર્દન છો. શ્રી ભાગવત અર્થ કવિતા, અર્થ જ્ઞાન અને તેના વક્તા તમે જ છો. આપણા જ ઉત્તરનો પડઘો પ્રત્યુત્તર આપે છે, તેમ તમે જ મારા મુખથી કવિતા દ્વારા બોલો છો. શ્રી ભગવાન કહે છે, હવે વાનપ્રસ્થનું લક્ષણ નિરૂપણ કરું છું. આયુષ્યનો બીજો ભાગ વનમાં કાઢનાર
ઈચ્છનાર અને અધિકારી ગૃહસ્થે પોતાની ઉંમરના 66મા વર્ષે પોતાના પુત્રને ભાર્યા સોંપી પોતે શીદ્ર ઘર છોડી વનમાં જવા નીકળવું, ભાર્યા પતિવ્રતા સાધ્વી અને સતી હોય, પુત્ર પાસે રહેવા રાજી ન હોય અને પતિની સેવા ન થાય તેથી અત્યંત નારાજ થાય તો સાથે આવે પણ બે અલિપ્ત થઈ સાથે રહેવું, વાનપ્રસ્થે કામ ક્રોધને અડકવું નહીં એ વ્રત પાળવું અને પરમ શાંતિ રાખવી, જે જે ઋતુમાં જે જે કંદમૂળ તથા ફળ મળે તેના પર નિર્વાહ કરવો, વલકલ, વ્યાદ્રચર્મ કે મૃગચર્મ અથવા તૃણ પાંદડાના વસ્ત્ર પહેરવા, મસ્તકના કેશ, મૂછ તથા કાખના રોમનું છેદન ન કરવું, ત્રિકાર મુસારવત ડૂબકી મારી જટ બહાર નીકળવું, સ્નાન કરવું, અંગ ચોરીને સ્નાન કરવું, દાંત ઘસવા નહીં અને ભૂમિ પર શયન કરવું, નીચે ઘાસ પણ પાથરવું નહીં. વાનપ્રસ્થનું વ્રત આવું કઠિન છે. ઉષ્ણકાળમાં પંચાગ્નિ સાધન કરવું એટલે પંચાગ્નિનો તાપ સહન કરવાની, વર્ષાકાળમાં ઊંચા સ્થાન ઉપર આકાશવાસી થઈ એટલે ઊંચી જગા પર મારું બાંધી વરસાદ સહન કરવાની, તથા હેમંતકારે જળમાં વાસ કરી ગળા સુધીના પાણીમાં ડૂબી રહી ઠંડી સહન કરવાની ટેવ પાડી તપ કરવું એ ઉદકવાસ કહેવાય છે. પંચાગ્નિ સાધન અભ્રાવકાશ અને ઉદકવાસ એવી તપશ્ચર્યા તેણે દર વર્ષે કરવી. હવે ભગવાન આહારની મીમાંસા કરે છે. ક્ષુધાના નિવારણ માટે જ માત્ર આહાર કરવો, અગ્નિથી પક્વ થયેલા કે કારે કરી પક્વ થયેલા પદાર્થ સેવવા, દાંત હોય તો આખા ફળ ખાવા અને દાંત પડી ગયા હોય તો ખાંડીને કે પથ્થરથી ભૂકો કરી નાખવા, દરરોજ તાજા ફળ આણવા, બીજા દિવસ માટે સંગ્રહ કરવો નહીં અથવા બીજા કોઈએ આણી આપેલા ફળ ખાવા નહીં, બીજા પાસેથી કોઈ પણ દાનનું ગ્રહણ કરવું નહીં. દાનનો સ્વીકાર કરવાથી વાનપ્રસ્થનો વ્રતભંગ થાય છે. તેણે માત્ર પોતાના પ્રારબ્ધ પર આધાર રાખી જીવન નિર્મગ્ન કરવું, જીવન નિર્ગમન કરવું. સ્ત્રી સાથે હોય તો વાનપ્રસ્થે અગ્નિહોત્ર કર્મ કરવું અને ફળ વગેરે જે ઋતુ પ્રમાણે પ્રાપ્ત થાય તેનાથી યજ્ઞ કરવો. પરંતુ વેદમાં કહેલી યજ્ઞમાંથી પશુ હિંસા વાનપ્રસ્થે કરવી નહીં. પૂર્વાશ્રમ પ્રમાણે જ અગ્નિહોત્રાદિ કર્મો તથા દસ પૌર્ણમાસ્યાના યાગ, પૂર્ણમાસ્યાના યાગ વગેરે વેદની આજ્ઞા પ્રમાણે વરની આશા છોડી વાનપ્રસ્થે કર્યા કરવા. વનમાં રહેનાર તેજસ્વી શ્રેષ્ઠ મુનીશ્વર તપસ્વીને સી ફળ પ્રાપ્તિ થાય છે તે હવે શ્રી કૃષ્ણ જણાવે છે. એ પ્રમાણે શ્રદ્ધાયુક્ત થઈ નિરંતર મૃત્યુ પર્યંત આદરથી તપ કરવાથી દેહમાં અસ્થિપિંજર માત્ર રહે છે, છતાં તપોનિષ્ઠ કદી ડગી જતો નથી. તેના સર્વ પાપ બરી જવાથી જ્ઞાન પ્રાપ્ત કરી તે મને પામે છે. શેષ વાસના કદાચ રહે તો ઋષિલોકને પામી ક્રમે કરીને મુક્તિ પામે છે. આ રીતે વાનપ્રસ્થનો ઉદ્ધાર થાય છે. ફળની આશા છોડી અતિ કષ્ટ વેઠી તપ વગેરે સાધન કરનાર મોક્ષ પામે છે. તપ કરી મોક્ષ પર હાથથી જવા દઈ કામનાની ઈચ્છાથી સ્વર્ગ આદિની ઈચ્છા કરનાર મૂર્ખ છે. તે ચિંતામણી આપી ઈંટ લે છે અને વાસનાના લોભથી મોક્ષ પ્રાપ્તિના સાધનનો નાશ કરે છે. શરીર ક્ષીણ થવા છતાં અને સાધના કરવા છતાં જો વૈરાગ્ય ન ઉપજે તેમજ જ્ઞાન ન થાય તો આયુષ્યનો ચોથો ભાગ સંન્યાસ આશ્રમમાં ગાળવો. વૃદ્ધત્વને લીધે સ્વધર્મ આચરણ કરવાની શક્તિ ન રહે અને દઢ વૈરાગ્યહીન હોય તો વાનપ્રસ્થ અગ્નિને પોતાનું સ્વરૂપ માની મારું ચિંતન કરતો તેમાં પ્રવેશ કરે. વાનપ્રસ્થમાં ખડતર તપશ્ચર્યાની તેનો વૈરાગ્ય એટલો દઢ થાય છે કે ઇન્દ્રલોક, ચંદ્રલોક, સત્યલોક ઇત્યાદિને તે નરક જેવા માને છે. આવો તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થતાં વાનપ્રસ્થે વિહિત અગ્નિ વગેરેનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરવો. વાનપ્રસ્થે અષ્ટ શ્રાદ્ધ આદિ વિધિથી અને પ્રજાપત્ય નામની ઇષ્ટથી મને પૂજી ઋત્વિજને સર્વસ્વ દાનમાં આપી અગ્નિને હૃદયમાં સ્થાપી નિશેષ આશારહિત થઈ સંન્યાસ આશ્રમ અંગીકાર કરવો. સંન્યાસ આશ્રમ ગ્રહણ કરતી વખતે ઘણા વિઘ્ન આવે છે, તે પગ નીચે રગડી નાખી સંન્યાસ ગ્રહણ કરવો. સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવા છતાં બધા દેવ સ્ત્રીના રૂપ લઈ સેંકડો વિઘ્ન નાખે છે. મનુષ્ય દેવના પશુ છે તેથી દેવને તે બરી આપે છે અને તેમને આધીન રહે છે. તેમના બરી બંધ કરી બ્રહ્મ સાયુજ્યતા મેળવી દેવલોકથી પર જવાની મનુષ્યની ઈચ્છા દેવને ગમતી નથી, તેથી તે વિઘ્ન નાખે છે. તેથી વૈરાગ્યના બળથી વિઘ્નને તેને ટાળી નાખવા. આવી રીતે વૈરાગ્ય સંપન્ન વિવેક જ્ઞાનમાં શ્રેષ્ઠ અને શાસ્ત્રવિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કરનાર શ્રેષ્ઠ છે. તેણે સંકલ્પપૂર્વક પ્રેષ મંત્રનો ઉચ્ચાર કરી ભૂત માત્રને અભયદાન આપવું અને સર્વસ્વનો ત્યાગ કરવો, દેહ માત્ર રાખવો, ગુરુકૃપાથી બ્રહ્મજ્ઞાન થતાં દેહ બુદ્ધિ ઉડી જાય છે અને કર્મનું બંધન તૂટે છે. માખણ નીકળી રહ્યા પછી છાશને વલોવવાનું રહેતું નથી, તેમ વસ્તુ હાથમાં આવ્યા પછી વિધિ વગેરેની આવશ્યકતા રહેતી નથી. ગુરુવાક્યનું મનન કરતાં નગ્ન રહેવામાં જેને લજ્જા થાય તેણે કૌપીન અથવા નાનું વસ્ત્ર પહેરવું, દંડ વગેરેના ત્યાગ સાથે વસ્ત્રનો પણ ત્યાગ યુક્ત છે. અતિવૃદ્ધાવસ્થામાં, આપત્તિકાળમાં, રોગ કે અત્યંત જરા અવસ્થાના કાળમાં જે આવશ્યક જણાય તે રાખવું. હવે ગુરુવચન પ્રમાણે જે શ્રવણ અને મનન સાધે છે તે સાધનનું લક્ષણ શ્રીકૃષ્ણ વર્ણવે છે. દ્રષ્ટિ નીચી રાખી, પવિત્ર જમીન જોઈને આત્માનું અનુસંધાન રાખી, હંસ ગતિથી તેણે ચાલવું, જીવ જંતુ પર પગ ન પડે તે તરફ તેણે લક્ષ રાખવું, વસ્ત્ર ગાર કરી નિર્મળ જર વાપરવું, સત્ય વાચારૂપી કલ્પદ્રુમના પાકા અને શોભિતા તથા મધુર રસથી ભરેલા અતિ મીઠા ફર આપી તેણે શ્રોતાને તૃપ્ત કરવા, અંતઃકરણમાં પોતાના આત્માને નારાયણ રૂપ માની સદા નારાયણનું ચિંતન કરી સંન્યાસીએ મનને પવિત્ર કરવું અને સર્વત્ર નારાયણની ભાવના કરવી સંન્યાસીનું આ જ મુખ્ય લક્ષણ છે. હે ઉદ્ધવ, હવે ત્રિદંડી સંન્યાસીનું લક્ષણ સાંભળ. મૌન ધારણ કરવું, રામ નામ લેવું કે ઓમકારનો જપ કરવો અને સત્ય બોલવું તે સંન્યાસીનો વાગ્દંડ છે. પ્રાણના બળથી શરીરની સર્વક્રિયા સિદ્ધ થાય છે. તે પ્રાણોનો પ્રાણાયામથી વિરોધ કરવો, પ્રાણને જીતવા તે શરીર દંડ છે. સંકલ્પ વિકલ્પ રહિત થઈ મન મારા સ્વરૂપમાં સ્થિત કરવું એ મનોદંડ છે. મારું સ્વરૂપ સર્વવ્યાપક છે. મન જ્યાં જાય ત્યાં મારું સ્વરૂપ જોતા રહેવું. આવી રીતના કાયા વાચા અને મનના દંડથી ખરો સંન્યાસ સિદ્ધ થાય છે. કેવળ વાસના દંડથી સંન્યાસી થવાતો નથી. તેવો સંન્યાસ કેવળ દાંભિક દેહ માત્ર વિટામણા છે. પૂર્વ સંન્યાસી ચારે વર્ણના ઘરની ભિક્ષા લેતા હતા. કરિયુગમાં બ્રાહ્મણમાં ચારે વર્ણની આજીવિકા હોવાથી તેમનામાં ચારે વર્ણ પણ છે. બ્રાહ્મણ ઘરની ભિક્ષા ઉત્તમ છે અને તે ન મળે તો ક્ષત્રિય બ્રાહ્મણને ત્યાં ભિક્ષા લેવી અને તે ન મળે તો વૈશ્ય બ્રાહ્મણને ત્યાં અને છેવટે ક્ષુદ્ર બ્રાહ્મણના ઘરની ભિક્ષા લેવી, દોષયુક્ત બ્રાહ્મણને ત્યાંથી ભિક્ષા ન લેવી. હું તમારે ત્યાં ભિક્ષા માટે આવનાર છું એવી અગાઉથી ખબર ન આપતા માત્ર સાત ઘેરથી જે ભિક્ષા મળે તેથી તેણે સંતોષ માનવો. તેને ભિક્ષાંત બાર પ્રણવ મંત્ર જપી ઉદક છાંટી પવિત્ર કરવું અને ગ્રામ બહાર ગંગા તીરે કે તળાવને કાંઠે જઈ ભિક્ષાનો આહાર કરી આચમન કરવું. તેણે નિરંતર લઘુ આહાર કરવો, કારણ કે વિશેષ આહારથી નિંદ્રા અને આરસ એ વિકાર ઉત્પન્ન થાય છે. આવશ્યક હોય તેથી વધુ અન્ન માંગવું નહીં. કોઈ દિન માંગવા આવે તો તરત જ તેમાંથી અન્ન આપવું.
ઇન્દ્રિયને
મનરૂપી દોરીથી બાંધી ચિત્તને ચૈતન્યમાં લગાડી નિસંગ થઈ આત્મા સાથે ક્રીડા કરતો આત્મામાં રત થઈ આત્મસ્થિતિમાં ઉદ્ધમી બની સર્વત્ર સંબુદ્ધિ રાખી આવા સમત્વ સુખનું ઐશ્વર્ય ભોગવવા મળે એટલા ખાતર સંન્યાસી પૃથ્વી ઉપર એટલો વિચરે. તેણે પવિત્ર નિર્જન અને પ્રશસ્ત એકાંત સ્થાનમાં રહી મારું અનુસંધાન અભેદભાવે કરવું. જેને આત્મસુખની પ્રાપ્તિ થઈ છે તે મને અનન્ય શરણે આવ્યો છે. મદરૂપ થયો હોવાથી અને એક નિષ્ઠાથી મારું ધ્યાન ધરવાથી તેને હું અને તે ભાવ તથા ભય રહેતો નથી. દ્વૈત ભાવના જ્યાં સુધી છે ત્યાં સુધી બંધન અને મોક્ષ છે, સંસારની પીડા છે. ઐક્ય ભાવનાથી જીવ બ્રહ્માની એકાત્મતા પ્રાપ્ત થતાં બંધ કે મોક્ષની વાત રહેતી નથી. પ્રવૃત્તિમાં ઇન્દ્રિયોની વિષયમાં આશક્તિ તે દૃઢ બંધન છે. કાયા વાચા અને ચિત્તમાં નિશેષ વિરક્તિ તે મુક્તિ છે. આમ વિષયોનો ત્યાગ કરવાથી સહજ મુક્તિ પ્રાપ્ત થાય છે. વિષયમાં વિરક્તિ થવા માટે વૈરાગ્ય દૃઢ કરવાના સાધન સિદ્ધ કરવા. અંતઃકરણમાં દૃઢ વાસના હોય છે તેને વિષયરૂપ શાખા ફૂટી તે વધુ બળવાન થાય છે. વાસનાનું છેદન કરવા કઠોર વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં મુખ્ય સાધન કર્મ છે, તે મને અર્પણ કરવા. કર્મ મને અર્પણ કરવાથી મારામાં પ્રીતિ ઉપજે છે, તે પ્રીતિ મારા ચિંતનથી વધે છે એટલે વૈરાગ્ય ઉપજે છે. ધીમે ધીમે મારા સુખની પ્રાપ્તિ વધતી જાય છે અને તે અત્યંત દૃઢ થતાં સર્વત્ર બ્રહ્મ ભાવ આવે છે એટલે મન નિર્વાસનિક થાય છે. પૃથ્વી પર વિચિત્ર સંચાર કરવો. સંન્યાસીએ પવિત્ર દેશ કુરુક્ષેત્ર સાતપુરી કે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા અને દ્વારકા તથા પુષ્કર આદિ તીર્થ ગોદાવરી નર્મદા ત્રિવેણી વગેરે નદી બ્રહ્મગીરી અથવા હિમાલય પર્વત દંડકારણ્ય આનંદ ભવન કપિલ અને વ્યાસના આશ્રમ એવા પવિત્ર સ્થળોની યાત્રા કરવી તથા શહેરથી દૂરના ગામડામાં અને ગોવાના સ્થાનમાં અને જ્યાં પાણીનું પરબ હોય એવે સ્થાને ભિક્ષા માટે જવું. હે ઉદ્ધવ, પવિત્ર ભિક્ષા માટે સંન્યાસીએ કોને દ્વારે જવું તે હવે તને કહું છું. વાનપ્રસ્થનું અંતર શુદ્ધ હોય છે તેથી તેને ભિક્ષા માટે જવાથી શુદ્ધ અન્ન મળે છે. સાત્વિકના અન્ન સેવનથી વૃત્તિ શુદ્ધ થાય છે અને વાસના બરે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. વૃત્તિ શુદ્ધ સાત્વિક તથા વિષય આશક્તિ રહેતી નથી. વૃત્તિ શુદ્ધ સાત્વિક થતાં વિષય આશક્તિ રહેતી નથી. તે વિષયને તેમજ વિષયના ભાવને મિથ્યા જાણી અનાશક્ત થઈને આત્મજ્ઞાનથી પરમાર્થ યુક્ત થઈ જગતમાં વિચરે છે. સંસારના તેમજ સર્વાંગીના સંસારના તેમજ સ્વર્ગ આદિના સાધનને તે હાથ પણ લગાડતો નથી. વિષયમાં વિરક્ત હોય છે તેનું ચિત્ત પરમાર્થમાં લાગ્યું રહે છે. વિષયમાં વિરક્ત હોય છે તેનું ચિત્ત પરમાર્થમાં લાગ્યું રહે છે. મન વાચા તથા પ્રાણવાળા અહંકારકૃત ઉભય દેહ આત્મામાં માયાના લીધે મિથ્યા ભાસે છે. દોરડામાં સર્પનો ભાસ, છીપમાં ચાંદીનો ભાસ અને રેતાળ જમીનમાં મૃગજળના ભાસની માફક ચૈતન્યમાં જગતનો ભાસ છે. ચરાચરને સ્વપ્ન જેવા મિથ્યા જાણવાથી અને સ્વરૂપમાં સ્થિત થવાથી પ્રપંચ ભૂલી જવાય છે. હંસ, પરમહંસ, બહુદક અને કુટિચક એમ સંન્યાસીના ચાર ભેદ છે. અગ્નિહોત્ર તથા સ્ત્રીનો ત્યાગ કરી શિખાસૂત્રનો ત્યાગ ન કરતા પોતાના ગામની પાસે પર્ણકુટી બાંધી રોજ પુત્રને ઘેર ભિક્ષા લે છે તે કુટિચક છે. શિખા તથા સૂત્રનો ત્યાગ કરી કાયિક, વાચિક અને માનસિક એવો ત્રિદંડ ગ્રહણ કરી કેવળ કર્મ કરવામાં નિષ્ઠા રાખે છે અને જ્ઞાનનિષ્ઠ નથી તે બહુદક છે. જે શિખા તથા સૂત્રનો ત્યાગ કરી વૈરાગ્ય દૃઢ કરી આત્મચિંતન કરે છે અથવા સંન્યાસ લે છે, વિવિધ અસા સંન્યાસ તે હંસ છે. જ્ઞાન પ્રાપ્ત કરી શાંતિનો અનુભવ કરી ત્રણેય ગુણ મિથ્યા જાણી ત્યાગ લે છે તે પરમહંસ છે. જ્ઞાન પ્રાપ્ત કરી શાંતિનો અનુભવ કરી ત્રણેય ગુણ મિથ્યા જાણી ત્યાગ લે છે તે પરમહંસ છે. તે કર્તવ્યતા પ્રારબ્ધ પર રાખી મઢ વગેરે ન કરતા સદા નિરાશ્રય વિચરે છે. હવે શ્રી કૃષ્ણ હંસ અને પરમહંસના ધર્મો કહે છે. જે અતિ વિરક્ત અને જ્ઞાનનિષ્ઠ છે, જેનું મન મારા સ્વરૂપમાં રંગાયું છે, જેને મારું અખંડ અનુસંધાન છે, જેને મોક્ષની કે કંઈ પણ અપેક્ષા નથી, તે અતિશ્રેષ્ઠ પરમહંસ છે. તે જ સર્વશ્રેષ્ઠ સંન્યાસી છે. તે આશ્રમના લિંગ ધર્મ તથા વિધિનો ત્યાગ કરી વિચરે છે, કર્મઠપણું રાખતો નથી, તેમજ દંડ કમંડલુ ઇત્યાદિ બ્રહ્મચિહ્ન પણ રાખતો નથી, સર્વસ્વનો ત્યાગ કરે છે. તે માન અપમાન અને દેહ અભિમાન છોડી બાળકના જેવી વૃત્તિ રાખે છે. ધર્મ અને અધર્મના લક્ષણ જાણવા છતાં અને સર્વ અર્થમાં સજ્ઞાન હોવા છતાં સન્માનના ભયથી ઉન્મત્તની જેમ તે વિચરે છે અથવા જડ, મૂર્ખ કે પશુની માફક વિચરે છે. તે મીમાંસક સાથે શાસ્ત્રાર્થ અને વાદવિવાદ તથા તાર્કિક સાથ તર્ક વિતર્ક પાખંડ કે શુષ્કવાદ કરતો નથી ને હેતુ સિવાય બોલતો નથી. કોઈનો પક્ષ પણ તે કરતો નથી. હંમેશ તટસ્થ રહે છે. એકાદ પક્ષ લેવાથી સામાનું મન દુભાશે એવા વિચારે તે મૌન સેવે છે. અંતરમાં વિષય વાસના છે અને ઉપરથી બ્રહ્મજ્ઞાનની વાત થાય છે તે પાખંડ છે. લોકની નિંદા, અવગણના અને અપમાન તે સહન કરે છે. જેનાથી ઉપદ્રવ થાય તેનામાં પોતાના આત્માને તે જુએ છે. પોતાના અવયવ પર તિરસ્કાર થતો નથી, તેમ સર્વમાં પોતાને જોનારને કોઈથી ઉદ્વેગ થતો નથી. તેનાથી સર્વેને સુખ જ થાય છે. સર્વમાં તે ભગવંતને જુએ છે. તેથી કોઈને પણ ઉપદ્રવ થતા ભગવંતને જ ઉપદ્રવ થશે. એમ તે માને છે. મોટેથી ઘાંટો કાઢી બોલવાથી રખે વનમારી ઝબકી ઉઠે અને હાથ પગની બેફામ ચેષ્ટાથી રખે વૈકુંઠવાસીને ઉપદ્રવ થાય. એમ મનમાં આણી અતિવાદ કરનારની સાથે પણ શાંતિથી તે વાત કરે છે. જીવ પર સંકટ આવે તો પણ તે કોઈનો અપમાન કરતો નથી. જ્ઞાનીને જનથી ઉદ્વેગ થતો નથી અને જનને તેઓથી ઉદ્વેગ તેના અને જનને તેનાથી ઉદ્વેગ થતો નથી. કેવળ પશુની જેમ દેહમાં અહંકાર રાખી કોઈની સાથે વેર કરતો નથી. જ્ઞાન સ્વરૂપ આત્મા જે પ્રકૃતિથી જુદો છે તે જ પ્રાણી માત્રનો આત્મા છે અને સર્વમાં તેમજ મારામાં તે જ આત્મા છે એમ માની સર્વને તે પોતાના આત્મ સમાન માને છે. તેથી એને કોઈ મિત્ર કે શત્રુ નથી. સર્વમાં સમભાવ છે. પાણીથી ભરેલા હજારો ગળામાં એક જ સૂર્યના હજારો પ્રતિબિંબ દેખાય છે. સોનાના અલંકારના આકારમાં ભેદ છે પણ સોનામાં ભેદ નથી. માટીના જુદા જુદા પુતરામાં માટી જ છે. અનેક વસ્ત્રમાં સૂતર જ છે. તેમ એક જ આત્મા સર્વભૂત પ્રાણીમાં પ્રકાશે છે. સાકાર તથા નિરાકાર બેઉને બ્રહ્મરૂપ તે જાણે છે. તેથી આહાર ન મળે તો તે દુઃખી થતો નથી અને ઉત્તમ આહાર મળવાથી તે રાજી થતો નથી. દેહના પ્રારબ્ધ પ્રમાણે સર્વ પ્રાપ્તિ અને અપ્રાપ્તિ છે એમ તે માને છે અને ચિત્તમાં હર્ષશોક તેને થતો નથી. યતિએ આશ્રમ ધર્મ પારવા માટે ભિક્ષા માંગવા અવશ્ય જવું, કારણ કે સંન્યાસીના ધર્મને માધુ કરી અત્યંત વિહિત છે. આહાર કર્યા સિવાય ધ્યાન ચિંતન વગેરે સાધના થઈ શકતી નથી. સાધના ન થાય તો આશ્રમના ધર્મનું પાલન સંભવિત નથી. આહાર વિના મન દુર્બળ થઈ જાય છે. શ્રવણ મનન ધ્યાન ચિંતન વગેરે કરવાનું કંઈ પણ સામર્થ્ય રહેતું નથી, તેમજ મન એકાગ્ર કરી શકાતું નથી. તેથી પ્રાણના રક્ષણ માટે રસમાં આશક્તિ રહિત થઈ આશ્રમ ધર્મનું પાલન કરવા ભિક્ષા માટે ફરવું આવશ્યક છે. દેવેચ્છા પ્રમાણે ઝાડની છાલ, મૃગચર્મ કે જૂનું વસ્ત્ર, સૈયા ઓઢવા પાથરવાનું તથા વૃક્ષ કે મિષ્ટાન જે કંઈ મળે તેથી પ્રસન્ન થઈ તેનાથી નિર્વાહ કરવો. નિંદ્રા કે આરસ ન આણતા દઢ આસન તથા ધ્યાન કરી શકાય તેટલો આહાર કરવો તે યુક્ત છે. હું ભોગતા છું એવો અહંભાવ તેને હોતો નથી. અને સવારનું નિત્ય કર્મ કરતી વખતે વિધિ નિષેધનો તે દાસ થતો નથી. કર્મનું અભિમાન તેને રહ્યું નથી. હું લીલા અવતાર ધરી જેવી રીતે અલિપ્તપણે કર્મ કરું છું તે જ પ્રમાણે યોગી પણ સર્વ કર્મ કરવા છતાં અલિપ્ત જ છે. વિધિનો ભય તેના અંતઃકરણમાં રહેતો નથી, માટે તે કર્મો કરવા કદી પણ તૈયાર થતો નથી. મારા દર્શનથી કર્મ કરવું કે ન કરવું વગેરે સંશય તેને ઉઠતો નથી, કારણ કે સંકલ્પનો પ્રાણ જ ઉડી ગયો હોય છે. લિંગ દેહની ગાંઠ તૂટી ગઈ હોય છે અને ભેદની ત્રિપુટી રહી નથી. જેને દેહનું ભાન નથી તેનાથી સ્નાન તથા ખાનપાન આદિ ક્રિયા ક્યાંથી થાય? વિકલ્પની ભ્રાંતિને જીતી જે અદ્વૈત સ્વરૂપમાં મળી ગયો છે તેનો દેહ પ્રારબ્ધને આધીન જ વર્તે છે એ સ્પષ્ટ છે. વૃક્ષને મૂળ સાથે ઉખેડી નાખવામાં આવે તો પણ તેમાં થોડોકાર રસ રહે જ છે. પાન ચાવી ફૂંકી નાખ્યા છતાં મોં લાલ રહે છે જ. તેમજ દેહના અભિમાનના ત્રાસથી હું કર્મનો કરતા છું એવું અહમપણું જ્ઞાનના બળથી રહ્યું જ નથી, છતાં દેહ પ્રારબ્ધવશાત રહે છે દેહ પ્રારબ્ધ છતાં દેહ અહમપણાનું જ્ઞાનનું બળ રહ્યું જ નથી છતાં દેહ પ્રારબ્ધવશાત રહે છે જ, તે દેહનું ભરણ પોષણ પ્રારબ્ધ જ કરે છે. દેહની છાયાની માફક જ્ઞાનીને પોતાનો દેહ છે, પોતાની છાયા પાલખીમાં પડે કે મલિન પદાર્થ પર પડે તેથી તેને પોતાને સુખદુઃખ થતું નથી, તેમ દેહનું માન અપમાન જ્ઞાનીને બાધક થતું નથી. છેવટે પ્રારબ્ધનો ક્ષય થતાં તે વિદેહપણે એકરૂપ થાય છે. પાણીના મોજા સમુદ્રમાં જ સ્થિર થાય તેમ જ્ઞાતા મારી સાથે એકરૂપ થાય છે. હે ઉદ્ધવ, હવે મોક્ષની ઈચ્છા કરનારા સંન્યાસી કેવા હોય છે તે શ્રવણ કર. જેની ઉત્તરોત્તર દુઃખરૂપ ફર છે એવા અતિ બાધક વિષયમાં જે મુમુક્ષુ અનાશક્ત છે, જેનું ચિત્ત સદા મારી પ્રાપ્તિ માટે તલપાપડ થાય છે, અને જે વેદ જાણનાર તથા સ્વધર્મ કર્મ કરનાર છે, તેણે કર્મનો ત્યાગ કરી સંન્યાસ લઈ બ્રહ્માનિષ્ઠ સદગુરુને શરણે જવું. જે મુમુક્ષુ સ્વધર્મ કર્મ જાણતો નથી પણ મારામાં અત્યંત ભાવ રાખે છે તે પણ સંન્યાસ આશ્રમનો અધિકારી છે, તેણે પણ અતિશય શાંત અને પરોક્ષ તેમજ અપરોક્ષ જ્ઞાનમાં નિષ્ણાંત એવા ગુરુને શરણે જવું. શ્રીકૃષ્ણ તેની સેવાનો પ્રકાર સમજાવે છે. મુમુક્ષુએ ગુરુને પ્રકૃતિથી પર અચર અમર અને અવિનાશી બ્રહ્મરૂપ માનવા, તેમની આજ્ઞાનું તેણે ઉલ્લંઘન કરવું નહીં, ગુરુના ઉપદેશથી વિકલ્પ ટાળવા, અભિમાનનો જીવ લેવો અને સંકલ્પને સૂર્યે ચડાવવા, ગુરુને બ્રહ્મદ્રષ્ટિથી જોવાથી પોતે બ્રહ્મરૂપ થઈ સકળ સૃષ્ટિ બ્રહ્મરૂપ જણાશે, જળમાં કપૂર નાખવાથી તે જળને સુવાસિત કરી ઉડી જાય છે, તેમ ગુરુની સેવાથી અહમ ઉડી જાય છે અને પોતે ગુરુ સાથે ઐક્ય ભાવ અનુભવે છે. જ્યાં સુધી બ્રહ્મ સાક્ષાત્કાર થાય ત્યાં સુધી અને પછી પણ શ્રદ્ધાથી અસૂયા રહિત થઈ ગુરુની સેવા કરવી, મનમાં વૈરાગ્ય ન હોવા છતાં અને વિષયમાં વિરક્તિ ન હોવા છતાં જે દેખાદેખીથી સંન્યાસ લે તે કેવળ અનાર્થી છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનરૂપ શત્રુને જીત્યા સિવાય સંન્યાસ લેવો તે વિટંબણા છે. વૈરાગ્ય જેને નથી તેનું મન વિષયમાં લંપટ થાય છે. સકામ માણસથી શ્રવણ મનન અને ધ્યાન વગેરે સાધના થઈ શકતી નથી. તેનો સંન્યાસ, તેનું મુંડન, દંડ ધારણ, કાષાય વસ્ત્ર વગેરે નટના જેવા વ્યર્થ છે. કેવળ પોતાનું પેટ ભરવા માટે તેઓ દંડ ગ્રહણ કરી સંન્યાસી થાય છે. એવાને કામ ક્રોધ અને લોભની આગ ઉઠે છે અને તેનામાં આચરણ અભિમાન આવે છે, આશક્તિ અધિફાધિક વધે છે, આશક્તિ અધિકા અધિક વધે છે. તે સદા ગામ ગપ્પા હાંકે છે અને દુષ્ટતા પણ દેખાડે છે. દેવતાનું પૂજન કરતો નથી તેથી તેમજ પિતૃગણને ભૂતગણને બલિદાન આપતો નથી તેથી તેમને અને મને અંતરાત્માને તે ઠગે છે. તેથી જીવનો ઉદ્ધાર કરનાર સંન્યાસ તેને દઢ બંધનરૂપ થાય છે. સંન્યાસ લીધા પછી જે જ્ઞાનનું સાધન કરતો નથી, પ્રણવનો જપ કરતો નથી અને દ્રવ્યનું રક્ષણ કરે છે, ગાય વગેરેનું દાન લે છે અને મઢ બાંધે છે, સ્નેહ સમૃદ્ધિ વધારે છે, અધર્મનું આચરણ કરે છે, તેના આલોક અને પરલોક બંને બગડે છે, તે નરકમાં પડે છે. મારા માથા સમાન જે ચોથો આશ્રમ તે ધારણ કરી અધર્મનું આચરણ કરનાર કોટી વર્ષ સુધી નરકમાં ડૂબ્યો રહે છે. સમ, દમ અને અહિંસા એ સંન્યાસીના મુખ્ય ધર્મ છે. વાનપ્રસ્થને તપ, મંત્ર, જપ અને હોમ મુખ્ય ધર્મ છે. અગ્નિ, હોમ, અન્ન, ધન, વસ્ત્ર વગેરે આપી દિન પ્રાણી માત્રનું રક્ષણ કરવું અને બીજા ત્રણેય આશ્રમનું પાલન કરવું એ ગૃહસ્થના મુખ્ય ધર્મ છે. ગુરુની શ્રદ્ધાથી સેવા કરવી એ બ્રહ્મચારીનો મુખ્ય ધર્મ છે. આ પ્રમાણે આશ્રમ ધર્મના આ મુખ્ય લક્ષણો છે. હે ઉદ્ધવ, ગૃહસ્થ આશ્રમના ધર્મો બીજા આશ્રમોમાં આચરવા નહીં, પરંતુ ગૃહસ્થ આશ્રમમાં બીજા ધર્મ આચરવા અયોગ્ય નથી. ગૃહસ્થે નિષ્પાપ થવા માટે જપ, તપ બે પ્રકારનું શૌચ તથા બ્રહ્મચાર્યનું પાલન યથાશક્તિ કરવું, લાભમાં અત્યંત સંતોષમાંની, પરોપકારમાં અતિ હોશ રાખી, ઋતુ અને કાર સિવાય વિષય તજી સર્વ સાથે પ્રેમ ભાવ રાખી તેણે મારું ભજન કરવું, સર્વ વર્ણ અને આશ્રમ માટે વિકલ્પ છોડે મારું ભજન કરવું એ સ્વધર્મ છે. સ્વધર્મનું જે પાલન કરે છે અને મારી અનન્ય ભક્તિ કરે છે અને સર્વ પ્રાણીને મદરૂપ જુએ છે તેને સિદ્ધ મારી પ્રાપ્તિ થાય છે અને તેનાથી કદી પણ ચ્યુત થતો નથી. હે ઉદ્ધવ, જે પૂર્ણ સચિદાનંદ સ્થિતિમાં મારી સહજ પ્રાપ્તિ છે તે જ મારી પરમ ભક્તિ છે. વિપરીત સંસારનું દ્રશ્ય વિલક્ષણ અને સ્વ આનંદથી પૂર્ણ જણાય તે મારી ચોથી ભક્તિ છે. દેવ અને ભક્ત ભજન સ્થિતિમાં એક રહે તે મારી પરમ ભક્તિ છે. ઉત્પત્તિ અને સ્થિતિના કારણ સર્વના નિયંતા વિશ્વાત્મા ઉપનિષદના સારરૂપ મહેશ્વરનું પદ ભક્ત પામે છે. સ્વધર્મ આચરણથી સાધકને આવું શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થાય છે. સ્વધર્મનું અનુષ્ઠાન કરવાથી રજ અને તમનો નાશ થઈ અંતઃકરણ શુદ્ધ સાત્વિક થતાં મારું જ્ઞાન પ્રકાશે છે, તેના ઉલ્લાસથી મારું ભજન સિદ્ધ થાય છે, વિકલ્પ બંધ પડે છે, વૈરાગ્ય દઢ થાય છે, સર્વભૂતમાં પરમાત્મા દેખાય છે અને જ્ઞાન કે વિજ્ઞાનથી તે સંપન્ન જીવ મટી શિવ થયો તે પણ યાદ આવતું નથી. મારી પ્રાપ્તિ થવાથી પુનરાવૃત્તિ થતી નથી. નિર્વિકલ્પ થઈ સ્વધર્મનું આચરણ કરવાથી અને મારું ભજન કરવા હું પ્રસન્ન થઈ વિવેક, વૈરાગ્ય તથા જ્ઞાન આપું છું. ઉત્તમ જન્મ પામી જે કામનાની ઈચ્છાથી ગાયત્રી મંત્રનો ત્યાગ કરી શૌર, શાક્ત, ગણપત્ય આદિ અનેક મંત્ર જપે છે અને હૃદયસ્થ વેદરૂપ નારાયણનો મહેમાન જાણતા યાગાદિ કરે છે, તે શસ્ત્ર અસ્ત્રયુક્ત રથમાં બિકણને બેસાડી રણમાં જીત મેળવવાની ઈચ્છા રાખે છે અને છાસ માટે કામઘેનુને હાંકી કાઢે છે. ઘેર
મોતીની બરણીઓ ભરી હોય, ઘેર મોતીની બરણીઓ ભરી હોય તો પછી તામ્રપર્ણી નદી જ્યાં સમુદ્ર મળે છે ત્યાં જઈ મોતી શોધવાનો શો અર્થ? ઘરમાં જ સ્વધર્મ અને સદગુરુ રૂપ તીર્થ હોવા છતાં દૂર શા માટે જવું? ઘરના કલ્પતરુને છોડી ઇન્દ્રપુરીમાં જવાની ઈચ્છા એ મૂઢતા છે. પિતાની ઈશ્વર રૂપે પૂજા કરવાથી મોક્ષ મળે છે, ત્યારે બીજા દેવને કયા લાભ માટે પૂજવા? હે ઉદ્ધવ, ફલાશા છોડીને કરેલું સ્વધર્મ આચરણ તે જ મારું ઉત્તમ ભજન છે. હે ઉદ્ધવ, સ્વધર્મથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય એ તારો પ્રશ્ન હતો. ભક્તિથી મુક્તિ મળે છે એ મેં તને સવિસ્તાર સમજાવ્યું છે. સ્વધર્મરૂપ સૂર્ય નિષ્કામ થવાથી સ્વભુવન અથવા અંતઃકરણમાં ઉદય પામી અજ્ઞાન દૂર કરી સ્વપ્રકાશ વડે સદા સ્થિત થાય છે. નિષ્કામ થઈ સ્વધર્મનું આચરણ કરનાર પરબ્રહ્માને માને છે. નિર્વિકલ્પ સ્વભાવે સ્વધર્મરૂપ પારસમણીનો દ્રશ્ય સ્થાનને સ્પર્શ થતાં જ તે ચૈતન્યરૂપ સુવર્ણ થાય છે. સ્વધર્મરૂપ અમૃતનું નિર્વિકલ્પ ભાવે સેવન જન્મ મરણને ટારે છે. સ્વધર્મમાં નિષ્કામ ભાવ સમજાતો ન હોવાથી જીવ અનંત કોટી જન્મના દુઃખ ભોગવે છે. સ્વધર્મયુક્ત ભક્તિથી પરમ ભાગવતનો ઉદ્ધાર થયો છે. શ્રીકૃષ્ણનાથે પોતે ઉદ્ધવને તેનો ભાવાર્થ સમજાવ્યો. જનાર્દન પ્રસન્ન થવાથી વિષયપણું ઉડી ગયું, ભેદભાવ ભાગી ગયો, જીવ શિવ ભાવ પણ જતો રહ્યો અને સકર ક્રિયા સહજ સ્વધર્મ થઈ રહી.